એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે. ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે.
નમસ્કાર.
આજે આપણે 20મી સદીના એક ખૂબ જ મહત્વના અમેરિકન લેખક ફિલિપ રોથ અને એમની ખૂબ વખણાયેલી નવલકથા અમેરિકન પેસ્ટોરલ વિશે વાત કરીશું.
હા, 1997માં આવી અને 1998માં પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું એને. રોથની પેલી અમેરિકન ટ્રિલોજીની શરૂઆત પણ આનાથી જ થાય છે.
બરાબર. આ પુસ્તક છે ને એ આપણને સીધા યુદ્ધ પછીના અમેરિકામાં લઈ જાય છે. એક એવો સમય જ્યારે પેલું અમેરિકન ડ્રીમ, સમૃદ્ધિ, સારું કુટુંબ, શાંતિ આ બધું જ સર્વોપરી હતું.
પણ પછી 1960નો દાયકો આવ્યો અને એની સાથે આવ્યા સામાજિક અને રાજકીય વંટોળ.
અને આ નવલકથા એ જ બતાવે છે કે કેવી રીતે એ વંટોળે એક પરિવારના અને કહો કે આખા દેશના એ સપનાને હચમચાવી નાખ્યું.
હા, એક સંપૂર્ણ લાગતું જીવન કેવી રીતે તૂટીને વિખેરાઈ જાય છે એની આ વાત છે.
કે આવે છે,
ચાલો તો શરૂઆત કરીએ વાર્તાના કેન્દ્રબિંદુથી, સિમોર લેવોવ. પણ બધા એને સ્વીડ તરીકે જોડખે.
સ્વીડ નામ જ કેવું છે?
હા, કારણ કે એ હતો જેવો ન્યૂયોર્ક, ન્યૂ જર્સીના યહૂદી સમુદાયનો છોકરો, પણ દેખાવે જાણે સ્કેન્ડિનેવિયન. સોનેરી વાળ, ભૂરી આંખો અને ખેલકૂદમાં તો અવ્વલ, સ્કૂલનો હીરો.
એટલે એણે પેલી ઓળખની સીમાઓ સહેલાઈથી ઓળંગી દીધી, એમ મુખ્ય ધારામાં ભળી ગયો.
બિલકુલ એવું જ લાગતું હતું. એણે પછી ભૂતપૂર્વ મિસ ન્યૂ જર્સી ડોન ડ્વાયર સાથે લગ્ન કર્યા.
વાહ.
અને પિતાનો પેલો ગ્લવ્સ બનાવવાનો ખૂબ સફળ બિઝનેસ સંભાળી લીધો. અને રહેવા ક્યાં ગયા? ઓલ્ડ રિમરોક, એકદમ સમૃદ્ધ શાંત ગામડા જેવો વિસ્તાર, પથ્થરનો એક મોટું જૂનું ઘર.
એટલે ખરેખર પેલું પોસ્ટ વોર અમેરિકન સ્વપ્નનું જીવતું જાગતું પ્રતીક, સફળતા, કુટુંબ, સુખ, શાંતિ, બધું જ.
આ છે અમેરિકન પેસ્ટોરલ.
હા, પેલું આદર્શ ગ્રામ્ય જીવનનું ચિત્ર. પણ રોથ અહીંયા એ ચિત્રને શણગારવા નથી બેઠા, ખરું ને?
ના ના, એ તો એની પાછળનું સત્ય બતાવવા માંગે છે. ઝકરમેન, જે પોતે હાઈસ્કૂલમાં સ્વીડનો ચાહક હતો, એને વર્ષો પછી એક રીયુનિયનમાં સ્વીડના ભાઈ પાસેથી આખી કરુણાંતિકાના થોડા સંકેત મળે છે.
અચ્છા.
અને પછી સ્વીડના મૃત્યુ પછી ઝકરમેન જાણે એના જીવનની ફરીથી કલ્પના કરે છે, સમજવાનું પ્રયાસ કરે છે કે આટલું બધું પરફેક્ટ લાગતું હતું, એમાં આટલું વિનાશ ક્યાંથી આવ્યો, આ બધું ખોટું ક્યાં થયું?
અને જવાબ ક્યાં મળે છે?
જવાબ મળે છે એના પોતાના ઘરમાં જ, એની દીકરી મેરિડિથ, જેને બધા મેરી કહેતા હતા.
મેરી, એકની એક દીકરી.
હા, ખૂબ જ બુદ્ધિશાળી, સંવેદનશીલ, પણ બાળપણથી જ એને પેલી બોલવામાં તકલીફ હતી,
સ્ટટરિંગ. પિતા સ્વીડ એને ખૂબ પ્રેમ કરતો હતો, કદાચ જરૂર કરતા વધુ રક્ષણ આપતો હતો. પણ પછી 1960નો દાયકો આવ્યો. વિયેતનામ યુદ્ધનો વિરોધ ચરમસીમા પર હતો.
હા, એ સમય જ એવો હતો ઉથલપાથલનો.
અને મેરીની કિશોરાવસ્થાની જે અંદરની મૂંઝવણ હતી, એણે એક ઉગ્ર રાજકીય સ્વરૂપ લઈ લીધું. એને પોતાના માતા પિતાનું જીવન, પેલું શાંત, સુખી, વ્યવસ્થિત જીવન, એ દંભી લાગવા માંડ્યું. જાણે એ લોકો સમાજની સમસ્યાઓથી મોઢું ફેરવી રહ્યા છે એમ.
બરાબર. એને લાગ્યું કે આ બધું ખોટું છે, અને એની પેલી બોલવાની તકલીફ જાણે હવે એક મોટા વિસ્ફોટ માટે તૈયાર થઈ રહી હતી.
આ ખરેખર ડરાવણું છે. મતલબ આપણે જેને સૌથી વધુ પ્રેમ કરીએ છીએ એને જ નથી સમજી શકતા.
કદાચ સ્વીડને ખબર જ ન પડી કે એની દીકરીના મનમાં શું ચાલી રહ્યું છે, અને આ સમજણ એ જ દુર્ઘટના નોતરે છે.
અને પછી શું થયું, પેલું વિસ્ફોટ?
હા, 1968માં મેરી ત્યારે 16 વર્ષની હતી. એના પર આરોપ મુકાયો કે એણે ઓલ્ડ રિમરોકની પોસ્ટ ઓફિસ અને જનરલ સ્ટોર પર બોમ્બ ફેંક્યો. અને આ બોમ્બ વિસ્ફોટમાં, વિયેતનામ યુદ્ધના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે થયેલા આ કૃત્યમાં, એક સ્થાનિક ડોક્ટર જે ત્યાં કામેથી આવ્યો હતો એનું મૃત્યુ થયું.
બાપરે.
બસ ત્યાંથી લીલ વો પરિવારનું પેલું સ્વર્ગ જેવું જીવન ભાંગીને ભૂક્કો થઈ ગયો. મેરી ગાયબ થઈ ગઈ, ભાગેડું બની ગઈ.
અહીં જ પેલો સંઘર્ષ આવે છે, વ્યવસ્થા અને અંધાધૂંધી વચ્ચેનો. ઓર્ડર વર્સિસ ખેઓસ.
બરાબર. વિચારો, સ્વીડનો ધંધો શું હતો? ગ્લવ્સ બનાવવાનો. ચામડાના ટુકડાને કાપીને, સીવીને એક ચોક્કસ આકાર આપવો, એક વ્યવસ્થા ઊભી કરવી.
હા, નિયંત્રણ અને કારીગરીનું પ્રતીક.
અને બીજી બાજુ એની દીકરી મેરી, જેણે આ જ વ્યવસ્થા સામે બળવો કર્યો અને હિંસક અંધાધૂંધી સર્જી. રોથ આને કહે છે ઇન્ડિજિનિયસ અમેરિકન બર્સ્ક, એટલે કે અમેરિકાની ધરતી પરથી જ ઊભો થયેલો એક ગાંડપણ ભર્યો આવેગ.
આ પછી તો સ્વીડનું જીવન
તદ્દન બદલાઈ ગયું. એફબીઆઈ પાછળ પડી, સમાજે એમને લગભગ તરછોડી દીધા, પત્ની ડોન માનસિક રીતે ભાંગી પડી, અને સ્વીડ એ બસ એક જ સવાલ પૂછતો રહ્યો, શા માટે? એની દીકરી પ્રત્યેનો પ્રેમ એક તરફ અને એના કૃત્યની ભયાનકતા બીજી તરફ. એ પિસાતો રહ્યો.
અને આ પેઢીઓ વચ્ચેનો સંઘર્ષ પણ બતાવે છે ને?
ચોક્કસ. સ્વીડની પેઢી, જેણે બીજું વિશ્વયુદ્ધ જોયું હતું, એમને અમેરિકન સંસ્થાઓ પર ભરોસો હતો. જ્યારે મેરીની પેઢી, જે વિયેતનામ અને સિવિલ રાઇટ્સ મૂવમેન્ટના સમયમાં મોટી થઈ, એમને આ જ સંસ્થાઓ ખોખલી લાગતી હતી.
હા, એ તફાવત બહુ મોટો હતો.
અને સમય જતાં આ પતનની અસર વધુ ઊંડી ઉતરતી ગઈ.
ડોનનું શું થયું?
એ આ ઘાતમાંથી બહાર તો આવી, પણ બદલાઈ ગઈ. પોતાની સુંદરતા પાછળ પાગલ થઈ ગઈ. વારંવાર પ્લાસ્ટિક સર્જરી કરાવવા લાગી, પાડોશી સાથે અફેર શરૂ કર્યો.
ઓહો.
અને સ્વીડ પર દબાણ કરવા લાગી કે મેરીને ભૂલી જા, એને જીવનમાંથી કાઢી નાખ. એમનો પ્રેમ હવે કડવાશમાં ફેરવાઈ ગયો હતો.
અને સ્વીડના પિતા
લુલિવોવ,
એ તો હંમેશા કહેતા હતા કે આ બધું સ્વપ્ન છે, ભ્રમ છે.
એમની વાત સાચી પડી, પણ એમાં કોઈ શાંતિ નહોતી, ખાલી દુઃખ જ હતું. અને પેલી ગ્લોવ ફેક્ટરી,
એનું શું થયું?
ન્યૂયોર્કમાં જાતિગત રમખાણો થયા, આર્થિક પરિસ્થિતિ બદલાઈ, ફેક્ટરી પણ ધીમે ધીમે બંધ થવા તરફ ગઈ. જાણે સ્વીડના જીવનનું જ પ્રતિબિંબ હોય.
આખું પેસ્ટોરલ સ્વપ્ન જ ભાંગી રહ્યું હતું, અંદરથી અને બહારથી.
પણ સ્વીડને મેરી મળી.
હા.
5 વર્ષ પછી, 1973માં, લાંબી શોધ પછી, એણે મેરીને શોધી કાઢી.
ક્યાં? કેવી હાલતમાં?
ન્યૂયોર્કના એક ખૂબ જ ગંદા ખંડેર જેવા વિસ્તારમાં. પણ એ જોઈને સ્વીડને આઘાત લાગ્યો. મેરી હવે કોઈ રાજકીય ક્રાંતિકારી નહોતી.
તો શું બની ગઈ હતી?
એ જૈન ધર્મની અનુયાયી બની ગઈ હતી. અત્યંત અહિંસાનું પાલન કરતી હતી. એટલી હદ કે શ્વાસમાં જીવજંતુ ન જાય એટલે મોં પર કપડું બાંધી રાખતી હતી. એકદમ દુબળી, મેલી ઘેલી, શરીરમાંથી દુર્ગંધ આવતી હતી.
હે ભગવાન, સ્વીડ માટે આ જોવું કેટલું અઘરું હશે.
કલ્પના બહારનું. અને એમની વાતચીત થઈ, પણ
કોઈ સમાધાન ન મળ્યું.
જરાય નહીં. મેરીએ શાંતિથી કબૂલ્યું કે એણે એક નહીં પણ બીજા બોમ્બ વિસ્ફોટ પણ કર્યા હતા, જેમાં બીજા 3 લોકો માર્યા ગયા હતા.
શું? અને કોઈ પછતાવો?
બિલકુલ નહીં. કોઈ લાગણી નહીં, બસ પોતાના નવા ધર્મ પ્રત્યે એક ઠંડી નિષ્ઠા. જાણે એણે પોતાને દુનિયાથી સાવ અલગ કરી દીધી હતી. સ્વીડને કોઈ જવાબ ન મળ્યો, પણ એને એક ભયાનક સત્ય સમજાયું.
કયું સત્ય?
કે એની દીકરી એનાથી એટલી દૂર, એટલી અજાણી થઈ ગઈ છે કે એને સમજવી હવે શક્ય જ નથી.
અને અહીં જ રોથ પેલી વાત પર આવે છે, બીજાને સમજવાની અશક્યતા, ધી અનનોએબિલિટી ઓફ અધર્સ.
હા, ઝકરમેનના શબ્દોમાં કહીએ તો, લોકોને સાચા સમજવા એ કંઈ જીવન નથી. એમને ખોટા સમજવા, વારંવાર ખોટા સમજવા, અને પછી ફરી વિચાર કરીને ફરી ખોટા સમજવા, એ જ જીવન છે. એમ જ આપણને ખબર પડે કે આપણે જીવીએ છીએ, કારણ કે આપણે ખોટા છીએ.
વાહ, કેટલી ઊંડી અને અસ્વસ્થ કરનારી વાત છે. સ્વીડ આ સ્વીકારી ન શક્યો.
ના, એ સાચો જવાબ શોધતો રહ્યો, અને એ શોધમાં જ એ ખતમ થઈ ગયો.
રોથની કહેવાની રીત પણ અદ્ભુત છે, પેલી ફ્રેમ નેરેટિવ.
હા, ઝકરમેન વાર્તા કહે છે, પણ એ ફક્ત રિપોર્ટ નથી કરતો, એ સ્વીડના જીવનની કલ્પના કરે છે, એના દુઃખને અનુભવવાનો પ્રયાસ કરે છે. આનાથી ઊંડાણ આવે છે.
અને ભાષા ગહન, ક્યારેક તો જાણે મંત્ર જેવી લાગે. વારંવાર અમુક વાતો આવે અને એનો અર્થ વધુ ખુલતો જાય.
અને પ્રતીકો, પેલા ગ્લવ્સ, વ્યવસ્થા, નિયંત્રણનો પ્રયાસ, પેલું પથ્થરનું ઘર, સ્થિરતા અને પેસ્ટોરલ આદર્શનું પ્રતીક, પણ અંતે એ પણ અંદરથી પોલું નીકળે છે.
અને વ્યંગ તો કેટલો બધો છે. સ્વીડનું નામ, મેરીનું નામ, અને છેલ્લે એ કે સ્વીડના સારા ગુણો જે એના દુઃખનું કારણ બને છે.
નવલકથાનો અંત પણ એટલો જ અસરકારક છે. 1973ની એક ડિનર પાર્ટી સ્વીડના ઘરે.
હા, એ વખતે દેશમાં વોટરગેટ કૌભાંડ ચાલી રહ્યું હતું. રાષ્ટ્રીય સ્તરે દંભનો પર્દાફાશ.
અને એ જ સાંજે સ્વીડને ખબર પડે છે કે એની પત્નીનું અફેર છે અને એના પિતાને કેન્સર છે. એ બધાની વચ્ચે બેઠો છે, બધા એવો દેખાવ કરે છે જાણે બધું બરાબર છે, પણ સ્વીટ જાણે છે એ પોતાના જ્ઞાન અને દર્દમાં એકલો છે.
અને એને દેખાય છે કે આદર્શ જીવનની પેલી સપાટી નીચે કેટલા રહસ્યો, જૂઠ અને પીડા છુપાયેલા છે. અંધાધૂંધી બહારથી નથી આવી, એ તો હંમેશા ત્યાં જ હતી.
બરાબર.
તો આ નવલકથાના મુખ્ય વિષયો કયા કહી શકાય? એક તો પેલું અમેરિકન સ્વપ્નનું તૂટવું,
હા, એની નાજુકતા અને ભ્રમણા.
બીજું વ્યવસ્થા અને અંધાધૂંધીનો સતત સંઘર્ષ.
અને પેલી વાત બીજાને સમજવાની અશક્યતા.
અને પેઢીઓ વચ્ચેનો સંઘર્ષ, ખાસ કરીને એ સમયના સંદર્ભમાં.
ઓળખ અને સમાયોજનનો પ્રશ્ન પણ છે.
સાચી વાત છે. અમેરિકન પેસ્ટોરલ વાંચવી એ સહેલો અનુભવ નથી. ભાવનાત્મક રીતે ખૂબ કષ્ટદાયક છે.
હા, વાચક તરીકે આપણે સ્વીડ માટે ખૂબ દુઃખ અનુભવીએ છીએ. એણે બધું બરાબર કરવાનો પ્રયત્ન કર્યો, પણ બધું જ વિખેરાઈ ગયું.
પુસ્તક કોઈ તૈયાર જવાબ નથી આપતું, આપણને પણ મૂંઝવણમાં મૂકી દે છે.
અને એ જેની તાકાત છે એ આપણને આપણા પોતાના જીવનના જે પેસ્ટોરલ્સ છે, નિયંત્રણના ભ્રમ છે, એના પર વિચારવા મજબૂર કરે છે.
યાદ અપાવે છે કે ઇતિહાસ અને અણધારી ઘટનાઓ ક્યારે પણ આપણા જીવનમાં પ્રવેશી શકે છે.
ખરેખર સ્વીડની આ કરુણાંતિકા આપણને સંબંધોની જટિલતા અને બીજાને પૂરેપૂરા સમજવાની આપણી મર્યાદાઓ વિશે ફરી વિચારતા કરી દે છે.
અને એ બતાવે છે કે અમેરિકન સ્વપ્ન ભલે ગમે તેટલું સુંદર લાગે, ઇતિહાસના પ્રવાહો અને માનવ સ્વભાવની ગૂંચવણો સામે કેટલું નાજુક હોઈ શકે છે. કોઈ એનાથી બચી શકતું નથી.
વ્યક્તિગત દુર્ઘટના હોવા છતાં તેમાં રહેલા પ્રશ્નો અને વેદના સાર્વત્રિક છે, એટલે જ આ કૃતિ આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.